कामदं मुक्तं केव ओंकाराय नमो नमः। मंगलं भगवान वीरो मंगलं गौतमो हरि मंगलं कुंडलं नारायण धर्मो मंगलं सर्व मंगल मंगलं सर्व कल्याण कारकं प्रदानं सर्व धर्मानां ज्ञानं जतु शासनं नमः समयशाराय स्वानुज्ञा चकाशते स्वाय भावाय। आ श्री समयसार नामनू परमागम शास्त्र छे, एमा मुख्यपणे नव तत्वनो विस्तार छे। नव तत्वनो शुं स्वरूप छे एनू आमा वर्णन छे सौंपणे। अने ए नव प्रकारना तत्वो जे छे, जीव अजीव पुण्य पाप आश्रम संवर जरा बंधने मोक्ष एवा नव तत्वों सर्वज्ञ भगवान कहेला। 24 तीर्थंकर परमात्माओ थया भारत में, एमा छेल्ला महावीर प्रभु थया वर्धमान स्वामी। एनी दिव्यध्वनि में नव तत्वनु स्वरूप आव्युं हतुं, गौतम गणधरे झीलू हतुं। अने परंपरा में जे आत्मानुभवी पुरुषोए शास्त्र लिखा एमा आ नव तत्वनु स्वरूपनु वर्णन छे। एम कुंकुंद आचार्य भगवान थया जेनु नाम त्रीजू छे, मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मो मंगलम, जेनु त्रीजू नाम आवे छे। 2000 वर्ष पहला तालपत्र ऊपर आ शास्त्र लखायेलु छे। અને એમાં નવ તત્વનું સ્વરૂપ વર્ણવતા નવ તત્વોમાં પણ જે શુદ્ધાત્મ તત્વ છે અંદરમાં રહેલો, એનું સાચું સ્વરૂપ શું છે? એ જે અનાદિકાળથી જીવે યથાર્થપણે અંતરદૃષ્ટિ કરીને એ પોતાના સ્વરૂપને એણે લક્ષમાં લીધું નથી, અને એ સ્વરૂપને એક સમય માત્ર એને અનુભવપૂર્વક પોતાના આત્માને જાણ્યું નથી, ઘણું જાણ્યું, એકેન્દ્રિય થઈને સ્પર્શ જાણ્યું, સ્પર્શ ઇન્દ્રિય દ્વારા 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય સંગની અસંગની થઈને એણે પર પદાર્થોને જાણ્યા। અનાદિકાળથી આ જીવ છે, જીવની કોઈ નવી ઉત્પત્તિ થઈ નથી, કોઈ સંયોગથી જેની ઉત્પત્તિ થતી નથી, અને કોઈ સંયોગના વિયોગથી જેનો નાશ થતો નથી, એવો આત્મા અવિનાશી છે। એ અવિનાશી તત્વને એણે એક સમય માત્ર પણ પોતાના અભિમુખ થયેલા જ્ઞાન વડે જાણ્યું નથી, અને ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાતો નથી, અને ઇન્દ્રિય જ્ઞાન અનાદિકાળનું ચાલુ છે, અને એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એણે પરપદાર્થને જાણ્યા। પરપદાર્થને જાણીને એમાં મોહ રાગ અને દ્વેષ કર્યો, પણ એ ઇન્દ્રિય જ્ઞાનનો જે વિષય છે, 5 ઇન્દ્રિયના વિષયો, એને પણ એનું લક્ષ્ય છોડીને ઇન્દ્રિય જ્ઞાનનો પણ તિરોભાવ કરીને એણે અંતર્મુખ થઈને આત્માના જ્ઞાન વડે આત્માને જાણ્યું નથી, અને ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાતો નથી। ઇન્દ્રિય જ્ઞાનથી પરપદાર્થ જણાય છે, પણ ઇન્દ્રિય જ્ઞાનથી પોતાનો આત્મા જાણી શકાતો નથી। એ અતિન્દ્રિય જ્ઞાન વડે આત્માનો અનુભવ કેમ થાય, આત્માના દર્શન કેમ થાય, આત્મ સાક્ષાત્કાર કેમ થાય, ભગવાનના દર્શન કેમ થાય, આ ભગવાન હો સાક્ષાત તીર્થંકર પરમાત્માના દર્શન કર્યા અનંત વાર કર્યા, કેમ કે આત્મા અનાદિલો છે। પણ આ પરમાત્મા દેહ દેવળમાં બિરાજમાન ચૈત્યન પરમાત્મા છે, દેહથી ભિન્ન આઠ કર્મથી ભિન્ન અને જે પુણ્યને પાપની લાગણી બહિર્મુખ થાય, વિકાર કશાય, જે બંધનું કારણ અને દુઃખનું કારણ એવા પરિણામથી પણ ભિન્ન અંદર આત્મા વિરાજમાન છે, અને શાસ્ત્ર જ્ઞાનનો જે ઉગાડ, એવું જે ઇન્દ્રિય જ્ઞાન, એનાથી પણ ભગવાન આત્મા જુદો છે, અને આ નવતત્વના જે ભેદો પર્યાયમાં દેખાય છે એનાથી પણ આત્મા અંતરમાં જુદો છે, એને એક સમય માત્ર પોતાના આત્મે જાણ્યો નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પાયનો દુઃખ અનંત, કર્મના ઉદયથી કોઈ આત્મા દુઃખી થઈ શકતો નથી, પણ આત્માનું અજ્ઞાન એ દુઃખનું કારણ છે. શાસ્ત્રનું જ્ઞાન નહીં, શાસ્ત્રનું જ્ઞાન કર્યું ઇગ્યારંગ ભણી ગયો અનંતવાર દ્રવ્ય લિંગી મુનિ થયો અને રાજપાટ છોડીને દીક્ષા અંગીકાર કરી, પણ એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ઇગ્યારંગને ભણવા છતાં પણ એને મુક્તિ ન થઈ, અને મુક્તિનું કારણ એવી દ્રષ્ટિ પણ પ્રાપ્ત થઈ નથી. એ અહીંયા આત્માનો અનુભવ કેમ થાય એની કળા ને વિધિ આમાં લખી છે. આત્માનું સાચું સ્વરૂપ શું એક, અને એનો અનુભવ કેમ થાય બે. આ શીખવા જેવું હોય તો બે છે, શુદ્ધ આત્માનું સ્વરૂપ શું અને શુદ્ધ આત્માનો અનુભવ કેમ થાય. એ અનુભવ થાય ત્યારે તેને ધર્મની શરૂઆત થાય. અનુભવથી શરૂઆત, અનુભવની વૃદ્ધિ અને પૂર્ણતા એ મોક્ષનું કારણ છે. એને રાગનો અનુભવ કર્યો, દુઃખનો અનુભવ કર્યો, પણ એક સમય માત્ર દુઃખથી ભિન્ન અંતર આનંદની મૂર્તિ આત્મા બિરાજમાન છે, એનો અંતર સન્મુખ થઈને સમય માત્ર પણ એને વેદન કર્યું નથી, જાણ્યો નથી. એ શુદ્ધ આત્માનું સ્વરૂપ શું ને એનો અનુભવ કેમ થાય, એ બે વાત 15 નંબરની ગાથામાં લખી છે. ધ્યેય શું ને ધ્યાન કેમ થાય, આત્મા એ ધ્યાનનો વિષય છે. આત્મા શુદ્ધ આત્મ તત્વ છે, એ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનનો વિષય છે. આર્ત ધ્યાનનો વિષય ને રૌદ્ર ધ્યાનનો વિષય પર પદાર્થ નિમિત્તો છે. નિમિત્તના લક્ષે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન થાય. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એટલે દુઃખ, અને રૌદ્ર ધ્યાન એટલે તીવ્ર દુઃખ, મહાદુઃખ. એ બે પ્રકારના માઠા ધ્યાન છોડીને જ્યારે આત્મા ધર્મ ધ્યાન પ્રગટ કરે છે ત્યારે ધર્મ ધ્યાનનો વિષય પોતાનો શુદ્ધાત્મા બની જાય છે. એ શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને આત્માનો અનુભવ એટલે ધર્મ ધ્યાન કેમ પ્રગટ થાય, એ બે વાત આમાં લખેલી છે. એ વાતનું આપણે અત્યારે અહીંયા સ્વાધ્યાય ચાલે છે. જુઓ, કાલે વાત કરી હતી કે આ આત્મા કર્મના બંધથી રહિત છે, અને નર નારક આદિની પર્યાયો જે છે વ્યંજન એનાથી પણ આત્મા રહેલ છે. જ્ઞાનના અંશો ઘટે ને વધે છે એનાથી પણ આત્મા ભિન્ન અચળ છે, અને ગુણભેદ પણ જ્ઞાન દર્શન ચારિત્રના ગુણભેદ પણ અભેદમાં દેખાતા નથી, ને આત્મા રાગાદિથી રહિત છે. ભાવ કર્મથી આત્મા ત્રણેય કાળ ભિન્ન છે. આકુળતા દુઃખ થાય છે બાહ્યના પ્રતિકૂળ સંયોગ આવે કે દેહમાં કોઈ રોગ આવે તો એના લક્ષે જે આકુળતાને દુઃખ થાય એનાથી આત્મા ત્રણેય કાળ ભિન્ન છે. એવો આત્માને લક્ષમાં લેતા એને અતિન્દ્રિય સુખ પ્રગટ થાય. પાંચ પ્રકારના બોલથી ધ્યેયની વાત કાલ કરી હતી, હવે એ ધ્યેયનું જેને સ્પષ્ટ ખ્યાલ આવે, ધ્યેયમાં જેની ભૂલ હોય એને ધ્યાનમાં ભૂલ રહી જાય, પછી કલાકો સુધી એ ધ્યાનમાં ભલે બેસે. અમારા એક સ્નેહી છે, આપણા મમુક્ષુ છે મુંબઈમાં, હજારો કલાક હજારો કલાકો સેંકડો કલાક નહીં હજારો કલાક ધ્યાનનો અભ્યાસ કર્યો પણ હાથમાં કંઈ આવ્યું નહીં. એને વાત કરી જમવા ગયો એને ત્યાં કે ભાઈ હજારો કલાક હું આ ધ્યાન કરું છું પણ કાંઈ જવાબ મળતો નથી, આત્માના દર્શન થતા નથી અને શાંતિનું વેદન આવતું નથી, આમાં અમારી ક્યાં ભૂલ છે? કહ્યું કે ભાઈ તમારી ભૂલ છે જેનું તમે ધ્યાન કરો છો ને એ આત્માના સ્વરૂપની જ તમને ખબર નથી. આત્માનું શું સ્વરૂપ છે જેનું ધ્યાન કરતા એને આત્મદર્શન થાય, તો એ જેનું ધ્યાન કરવું છે એ વસ્તુ જે છે એનું સ્પષ્ટ ખ્યાલ એનું સ્પષ્ટ જ્ઞાન વિના, ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના ધ્યાન થઈ શકતું નથી. માટે ધ્યાનની પ્રેક્ટિસ કરવા પહેલાં જેનું ધ્યાન કરવું છે એવો જે શુદ્ધાત્મા એનું સ્વરૂપ પ્રથમ સમજવું જોશે. તો એ પહેલાં એ વાત કરી, ધ્યેયની વાત તો પહેલાં કરી, કાલે ઘણી વાર એ વાત થઈ ગઈ હતી પણ થોડી ફરીથી આજે નવા ભાઈઓ રવિવાર છે, કેટલાક ભાઈઓ કાલ ના આવ્યા હોય અને આજે આવ્યા હોય ત્યારે ટૂંકાણમાં કહ્યું કે આ આત્મા છે એને આઠ કર્મનો બંધ થયો નથી. અરે બંધ તો સંસારી જીવને આઠ કર્મનો હોય, જો આઠ કર્મનો બંધ ન હોય તો અત્યારે મોક્ષ હોવો જોઈએ, એમ તર્ક તો થાય ને. સમજવા માટે તર્ક કરવાની છૂટ છે. તર્ક તો થાય કે સિદ્ધ પરમાત્મા આઠ કર્મથી રહિત થયા ને સંસારી જીવ તો બધા આઠ કર્મના સંબંધવાળા છે. અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે તે સંયોગથી વ્યવહારથી પર્યાયથી આઠ કર્મનો સંબંધ પરિણામની સાથે છે, ભગવાન આત્માની સાથે આઠ કર્મનો બંધ થતો નથી. કેમ કે ભગવાન આત્મા વિતરાગીની મૂર્તિ છે, એ નિરાગી પરમાત્માને કર્મનો બંધ હોય અને જે રાગની સાથે કર્મનો બંધ થયો છે એ રાગથી આત્મા ભિન્ન હોવાને કારણે વર્તમાનમાં આત્મા અબદ્ધ છે. ન્યાયથી તો વાત અપૂરો છે. મારી સાથે કર્મનો બંધ નથી થયો અને જે તત્વની સાથે કર્મનો બંધ થયો છે તે તત્વ મારાથી ભિન્ન છે, તેથી હું અબદ્ધ મુક્ત છું ત્રણેય કા. અને આ નરનારક આદિની અવસ્થા, આ નરની મનુષ્યની જે પર્યાય છે, અન્ય અન્ય પ્રકારમાં ઘડીકમાં મનુષ્યની પર્યાય, ઘડીકમાં દેવની પર્યાય આદિ થાય શરીર, એ બધી પર્યાયો અન્ય અન્ય પ્રકાર છે, એનાથી આત્મા અનન્ય છે, એક રૂપ ચૈતન્ય જેનું સ્વરૂપ છે એવો આત્મા છે. અને આ જ્ઞાનની હિનાધિક અવસ્થા થાય એ મારું સ્વરૂપ નથી, હું તો અચળ પરમાત્મા છું, આ ચળાચળ જે અવસ્થા થાય એ મારું સ્વરૂપ નથી, અને મારામાં જ્ઞાન દર્શન ચારિત્ર હોવા છતાં ગુણભેદ મને દેખાતો નથી, માટે હું અવિશેષ છું અને વર્તમાનમાં પુણ્યને પાપની લાગણી ઉત્પન્ન થતી દેખાય છે એનાથી પણ હું વર્તમાનમાં જુદો છું. સિદ્ધ થાઉં ત્યારે જુદો પડું એમ નહીં, પણ વર્તમાનમાં હું કર્મના બંધથી રહિત રાગથી રહિત છું. એવો શુદ્ધ આત્મા જે ધ્યાનનું ધ્યેય થાય છે, હવે જેને આ ધ્યેય ખ્યાલમાં આવી ગયો એને ધ્યાન કેમ કરવું આત્માનું? નંબર એકની વાત પૂરી થઈ ગઈ, હવે નંબર બેની વાત કરે છે ધ્યાનની. નિમિત્તનું ધ્યાન કર્યું, સંયોગનું ધ્યાન કર્યું, પુણ્ય પુણ્યના ફળનું ધ્યાન ચોવીસે કલાક કર્યું, પણ એમાં આકુલતા છે, પરનું ધ્યાન કરતા જીવને સુખ થાય નહીં અને સ્વનું ધ્યાન કરતા દુઃખ થાય નહીં. પરનું ધ્યાન કરતા સુખ ન થાય અને સ્વનું ધ્યાન કરતા દુઃખ થાય નહીં, પણ અતિન્દ્રિય સુખ પ્રગટ થાય. એ હવે આત્માનું સ્વરૂપ જેને લક્ષમાં લીધું છે એવા શિષ્યે આત્માનું ધ્યાન કઈ કળા ને કઈ વિધિથી થાય એ આમાં બતાવે છે કે પરંતુ હવે ત્યાં ચોથી લીટી છે ટીકાની 15મી ગાથા સામે શાસ્ત્રો હોય આ ગુરુદેવની પ્રણાલિકા છે કે સામે શાસ્ત્રો બધાએ રાખવા એમ શું કામ કે વક્તા ગમે તેવો અર્થ કરે તો ઓલો પકડે કે ભાઈ સમાજમાં ના કે ખાનગી કે ભાઈ તમે આ અર્થ કર્યો પણ આ અર્થ તો કઈ બેસતો નથી વિવેકપૂર્વક કોઈ અપમાન કરે નહીં વક્તાનું પણ ખાનગીમાંથી એક ભાઈ આ અર્થ બેસે છે કે આ અર્થ છે ત્યારે જો વક્તા લાયક હોય કે ભાઈ તમે કયો છો એ અર્થ સાચો છે એ બીજે દિવસ વક્તા જાહેરમાં કહીએ કે આ અર્થ મેં કાલ કર્યો તો એ બરાબર નહોતો પણ આ અર્થ થઈ શકે છે એ વક્તાનું એટલું નિરભિમાન પણ હોવું જોઈએ એને માન કશાય આગળ રાખવો ન જોઈએ માનને તો જીતવા માટે છે આ સ્વાધ્યાય માન કરવા માટે નથી ત્યારે આચાર્ય ભગવાન કહે છે કે આવો શુદ્ધાત્મા તને જો લક્ષમાં આવ્યો હોય તો સાંભળ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે પ્રગટપણું અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનના તિરોભાવથી એટલે આચ્છાદિતથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે આ વિધિ બતાવી દીધી બેલીટીમાં કે આત્માનો અનુભવ કેમ થાય આત્મા તો ખ્યાલમાં લીધો અનુભવમાં નથી લીધો અનુમાનમાં લીધો આત્મા કે સર્વજ્ઞ ભગવાન મારા આત્માનું આવું સ્વરૂપ છે એમ ફરમાવે છે સંતો ફરમાવે છે એવું જ મારું સ્વરૂપ મારા અનુમાન જ્ઞાનમાં આવ્યું પણ મને હજી પ્રત્યક્ષ અનુભવ થયો નથી એ પ્રત્યક્ષ અનુભવ કેમ થાય કે જ્યારે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ બે શબ્દ પીડ્યા છે છે શાસ્ત્રીય શબ્દો સેલા છે સમજાય એમ છે ન સમજાય એવી વાત જ નથી આ શાસ્ત્ર લખાણા ત્યારે કોઈ સમજશે નહીં અને લખાઈ ગયા કે બધાય સમજશે માટે લખવામાં આવ્યા થોડા નહીં આવો બધાય સમજે બધાય આત્મા છે અને પોતાનું સ્વરૂપ સમજવાની બધામાં શક્તિ છે જે રુચિ રાખે એ સમજી શકે ત્યારે સામાન્યનો આવિર્ભાવ જ્યારે આત્માને આત્માનો ધર્મ ધ્યાન પ્રગટ થાય છે ત્યારે એ જ્ઞાનની પર્યાયનું શું કર્તવ્ય થાય છે અને જ્ઞાનની પર્યાય કેમ પ્રગટ થઈ જાય છે કે અનાદિકાળથી જીવ પોતાને ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતા જાણતા અનંતકાળ ગયો અને એણે એવું એક સલ્ય રાખ્યું કે હું તો જ્ઞાતા છું અને આ જગતના પદાર્થ જાણવા લાયક છે એ મારું જ્ઞેય છે એને હું જાણું છું કે છે કે એ મોટો ભાવબંધ ને મિથ્યાત્વ તને થાય છે મોહથી તો બંધ થાય જ મોહને મમતા કરે કે પર પદાર્થ મારા 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 એમ કરે તો એમાં તો એ દુખી થાય છે પણ પર પદાર્થને જ્યાં જાણવા જાય છે ત્યાં ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે એ ઇન્દ્રિય જ્ઞાનનો જ્યાં સુધી પ્રગટતા છે આવિર્ભાવ છે ઇન્દ્રિય જ્ઞાનની પ્રગટતા જ્યાં સુધી થાય છે સમયસારની 15મી ગાથાની સન્મુખ થઈને એની એક એક લીટી જાણવા જાય ત્યાં ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે પ્રગટતા આવિર્ભાવ આવિર્ભાવ એટલે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય અને એ ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એમાં પર પદાર્થની પ્રસિદ્ધિ થાય એમાં શુદ્ધાત્માની પ્રસિદ્ધિ થઈ શકતી નથી એને મોટો ગુનો કર્યો જીભડાના ચોરને ફાંસીની સજા છે જીભડાનો ચોર નથી આ એ છે કે પર પદાર્થને જાણવા તું રોકાણો અને ઇન્દ્રિય જ્ઞાન તને પ્રગટ થાય છે સમયે સમયે જે ઇન્દ્રિય જ્ઞાનનો તિરોભાવ કરવો જોઈએ
જે ઇન્દ્રિય જ્ઞાનને રોકી દેવું જોઈએ, જે ઇન્દ્રિય જ્ઞાનને આચ્છાદિત કરવું જોઈએ, એ ઇન્દ્રિય જ્ઞાનને તું સમયે સમયે આવિર્ભાવના પ્રગટ કરી રહ્યો છો, તેથી તને આત્માના દર્શન થતા નથી. શાસ્ત્ર જ્ઞાન સુધી આવ્યો પણ એનું જ્ઞાન શાસ્ત્રની સન્મુખ રહ્યું. આ સમયસાર ગાથામાં અહીંયા આમ લખ્યું છે ને અહીંયા તેમ લખ્યું છે, એને દ્રવ્ય શુદ્ધ નજરમાં આવે છે. જે જ્ઞાનમાં દ્રવ્ય શુદ્ધ નજરમાં આવે છે તે ઇન્દ્રિય જ્ઞાન છે. જે જ્ઞાનમાં દેવગુરુ શાસ્ત્ર જણાય છે તે ઇન્દ્રિય જ્ઞાન છે. દેવગુરુ શાસ્ત્ર જણાય, ભગવાન મહાવીરની પ્રતિમા જ્ઞાનમાં જણાય છે, કે છે કે ઇન્દ્રિય જ્ઞાનની પ્રગટતા થઈ ગઈ, આવિર્ભાવ થઈ ગયો. ત્યારે એ સમયે સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થયો, એટલે કે પોતાનો શુદ્ધ આત્મા પોતાના જ્ઞાનમાં જણાવવો જોઈએ એ જણાતો નથી. આવું અનાદિકાળથી પોતાના શુદ્ધ આત્માનું અપમાન કરીને પર પદાર્થની સન્મુખ થઈને પર પદાર્થને જાણ્યો, આ ખાટું, આ મીઠું, આ કડું, આ કાળું, આ ધોળું, આ લાંબુ, આ ટૂંકું, આહા, આ પ્રેસ્ટીજ કુકર છે અને આ રેડિયા છે ને આ પંખા છે ને આ ડબ્બા પીપરમેટના છે, શું પણ કર્યું તમે ભાઈ, તમારા ઇન્દ્રિય જ્ઞાને તો પરની પ્રસિદ્ધિ કરી, એ તો જ્ઞાનનો આવિર્ભાવ એટલે અજ્ઞાન પ્રગટ થઈ ગયું. જ્ઞાનનો આવિર્ભાવ એટલે અજ્ઞાનની પ્રગટતા થઈ, પણ પરને જાણવું એ તો આત્માનો સ્વભાવ છે. કેવળી ભગવાન લોકાલોકને જાણે છે, અને હું જેટલું મારી પાસે જ્ઞાન છે એના દ્વારા આ પર પદાર્થને જાણું છું કે તારું અજ્ઞાન થઈ ગયું, તને અધ્યોશાંત અને ભાવ બંધ થયો, અનંત સંસાર વધારો વધારો તે. પણ દેવગુરુ શાસ્ત્રને જાણીએ ત્યારે શુભ ભાવ થાય ને ભાઈ, શુભ ભાવ તો થાય છે, ત્યાં પાપના પરિણામ તો થતા નથી. પણ ઇન્દ્રિય જ્ઞાનમાં પરની પ્રસિદ્ધિ થઈ ત્યારે એ ઇન્દ્રિય જ્ઞાનમાં ભગવાન આત્માની અપ્રસિદ્ધિ થઈ ગઈ, આત્મા પ્રગટ થયો નહીં. જે આત્મા પ્રગટ કરવો જોઈએ જ્ઞાન વડે, એને બદલે સમયે સમયે પોતાના આત્માને ભૂલતો, પોતાના આત્માને નહીં પ્રસિદ્ધ કરતો, પોતાના આત્માની ખ્યાતિ નહીં કરતો, તે અજ્ઞાની પ્રાણી ઇન્દ્રિય જ્ઞાન વડે સમયે સમયે પરની પ્રસિદ્ધિ કરે છે. એ જ્ઞાનનો જે આવિર્ભાવ એટલે ઇન્દ્રિય જ્ઞાનનું પ્રગટપણું, એટલે કે અજ્ઞાનનું પ્રગટપણું સમયે સમયે કરે છે. હવે જ્યારે એને શ્રી ગુરુ મળે છે અને ધ્યાનની વિધિ બતાવે છે આ ગાથામાં, ત્યારે શ્રી ગુરુએ એની ભૂલ બતાવી કે અરે ભવ્ય આત્માઓ, તમે આ શું કરી ગયા, કે અમે આપના દર્શન કરી ગયા છે, કે અમારા દર્શન કરવાથી તમને અધ્યોષાન નામનું, મિથ્યાત્મ નામનું પાપ થાય છે, આપના અમે દર્શન કરીએ, ઠેઠ સોનગઢ જઈને દર્શન કરવા આવી અને આ શું કયો છો. શ્રી ગુરુ સાચી વાત કહે છે, પર દવાઓ દુગઈ, જ્યાં સુધી તારું લક્ષ પરદ્રવ્ય ઉપર એટલે અમારા ઉપર હશે ત્યાં સુધી તને વિશેષ ન્યાકાર જ્ઞાનનો જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન પ્રગટ થશે. જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન એટલે અજ્ઞાન પ્રગટ થાય છે, એમાં તારો આત્મા જણાશે નહીં. ત્યારે ભવ્ય પ્રાણી પૂછે છે કે ત્યારે અમારા આત્માના દર્શન કરવા માટે અમારે શું કરવું, તો કે તમે અમારે સામે જોવાનું બંધ કરો, અમારી સામે જોવાનું બંધ કરો, અને તમે એમ શ્રદ્ધાનું બળ લાવો, હે ગુરુદેવ તમે પણ અમારા જ્ઞાનમાં જણાતા નથી, અમારા જ્ઞાનમાં તો અમારો આત્મા જ્ઞાયક દેવાધિદેવ પરમાત્મા જણાય છે, એમ તમે થોડો ટાઈમ પ્રેક્ટિસ કરો તો અમારા તરફનું જે તમારું ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે અને કેવળ પર પદાર્થની પ્રસિદ્ધિ થાય છે, એ પ્રસિદ્ધિ અટકી જશે. એ પ્રસિદ્ધિ થોડો ટાઈમ અટકી જશે અને એક નવું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થશે. ને એ અતિન્દ્રિય જ્ઞાનમાં તમારો ભગવાન આત્માનો આવિર્ભાવ હોય એટલે આત્માની પ્રગટતા થશે. એને ભગવાન ધર્મ ધ્યાન કહે. એ સામાન્યનો આવિર્ભાવ અને વિશેષ નિરાકાર જ્ઞાનના તિરોભાવથી જ્યારે પર પદાર્થને પ્રસિદ્ધ કરનારું એવું ઇન્દ્રિય જ્ઞાન થોડો વખત અટકી જાય છે, થોડો વખત વિકલ્પ અટકી જાય છે, વિકલ્પ પણ અટકે છે અને ખંડ જ્ઞાન પણ અટકી જાય છે. વિકલ્પ એટલે રાગ, વિકલ્પ એટલે રાગ, અને ખંડ જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર બંધ થઈ જાય છે અને એક નવું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. એને સામાન્યનો આવિર્ભાવ કહેવામાં આવે છે, જેમાં આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય, આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય. અનુભવીને ખબર પડે કે આજે મને આત્માનો અનુભવ થયો. જેમ કેવળી ભગવાન છે તે પોતાના આત્માને અરૂપીને અસંખ્યાત પ્રદેશીને પ્રત્યક્ષ દેખે છે અને નીચેનો છદ્મસ્ત જીવ છે એને આત્માનો અનુભવ પ્રત્યક્ષ થાય છે, પણ એને પ્રદેશો દેખાતા નથી. જેમ દેખતો સાકર ખાય અને આંધળો સાકર ખાય તો બેયનો સ્વાદ બેયને તો ગળપણનો આવે છે, સ્વાદમાં કાંઈ ફેર નથી. પણ એક જાણે છે કે આ સાકર ધોળી છે અને આંધળો જાણતો નથી કે ધોળી છે કે પીળી છે કે ફૂલ સાકર છે, એની કાંઈ ખબર એના રંગને જાણતો નથી, પણ એના સ્વાદને આંધળો પણ બરાબર જેમ છે તેમ જાણે છે. એમ છદ્મસ્ત નીચેનો જીવ પોતાના અંતર્મુખ સ્વભાવથી આત્માને જાણતા એને અતિન્દ્રિય આનંદ આવે છે, વેદન આવે છે આનંદનું. કેમ કે જ્યાં મોહ રહિત દશા થઈ તો મોહજન્ય દુઃખનો પણ ત્યાં અભાવ થયો અને સ્વરૂપમાં લીનતા થઈ એટલી એક અનંતાનુમૂલી કષાયના અભાવપૂર્વક વિતરાગ દશા પ્રગટ થઈ અને એ વિતરાગતાનું ફળ અનાકુળ આનંદનો સ્વાદ એને આવે છે. તો સામાન્યનો આવિર્ભાવને જ્ઞાનાકાર જ્ઞાનનો તિરોભાવથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે, આહા, રાગનો અનુભવ ક્યાં હોતો નથી, મોહ રાગ દ્વેષનો દુઃખનો બિલકુલ ત્યાં અનુભવ નથી, અનાદિનો અનુભવ હતો દુઃખનો એ છૂટી જાય છે અને જ્ઞાન માત્ર આત્માનો સ્વભાવ એનો અનુભવ થાય છે. તે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે. માત્ર શબ્દ કેમ કયો, માત્ર શબ્દ એ કેમ કયો કે થોડોક જ્ઞાનનો અનુભવ ને થોડોક અજ્ઞાનનો, થોડોક સુખનો અને થોડોક દુઃખનો, એવું કંઈ છે? રાગ દ્વેષ મોહ રહિત થઈ આત્માના જે વિતરાગી પરિણામ થયા આત્મા શીત, એ જ્ઞાન માત્રનો અનુભવ રહે છે એને. તો જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે, ત્યારે એને જ્ઞાન પ્રગટ થયેલું અનુભવમાં આવે છે કે આ જ્ઞાયકનું જ્ઞાન, આ આત્માનું જ્ઞાન, આ શાસ્ત્રનું જ્ઞાન નહીં. શાસ્ત્રનું જ્ઞાન હતું, હવે આત્માનું જ્ઞાન થયું. આત્માનું જ્ઞાન થયું ત્યારે એને જાણ્યું કે આ શાસ્ત્રનું જ્ઞાન ને આ આત્માનું જ્ઞાન, ત્યારે એને જુદાપણાનો ખ્યાલ આવે. ચોખા લેવા જાય બજારમાં, બે ઠેકાણે ચોખા જોવે એટલે મેળવે ને કે આ ચોખા સારા ને આ ચોખા નબળા. અત્યાર સુધી એને શાસ્ત્ર જ્ઞાન હતું, કોની હારે મેળવે? આત્મજ્ઞાન નહોતું એટલે શાસ્ત્ર જ્ઞાનને જ્ઞાન જાણીને ભૂલો પડી જાય છે. શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી. જ્યારે સામાન્યનો આવિર્ભાવ થઈને આત્માના દર્શન થયા, જે જ્ઞાનમાં સ્વસંવેદન જ્ઞાન, સ્વાનુભવ જ્ઞાન આત્માનું થયું, ત્યારે એણે જાણ્યું કે આ આત્માનું જ્ઞાન છે અને આ શાસ્ત્રનું જ્ઞાન છે, આ અતિન્દ્રિય જ્ઞાન છે અને આ ઇન્દ્રિય જ્ઞાન છે, એમ બે વચ્ચેની જુદાઈ પ્રગટપણે તે જાણી શકે છે. તે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. પ્રગટ પ્રત્યક્ષ કોઈને પૂછવાની જરૂર નથી એમ આમાં લખ્યું છે. પ્રગટ પોતાને અનુભવમાં આવે એમ. જોડે બેઠો હોય એને કઈ ખબર ન પડે. સ્વાધીન છે ને, સ્વતંત્ર છે ને, મારે એની તરવાર છે ને, મારે એની તરવાર હોય ને કે બાંધે એની તરવાર, મારે એની તરવાર કહેવાય. એમ જ્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે તો પણ સ્થિતિ તો અનુભવી પુરુષ આમ કે સ્થિતિ તો આ છે, તો પણ જેવો અજ્ઞાની છે, જેવો આત્માના સ્વભાવના અજાણ છે, અજ્ઞાની એટલે શાસ્ત્ર નથી આવડતું માટે અજ્ઞાની નહીં, અજ્ઞાની એટલે આત્માને જે જ્ઞાન ન જાણે એનું નામ અજ્ઞાન, અને એ જીવને અજ્ઞાની કહેવામાં આવે છે. તો પણ જેવો અજ્ઞાની છે, જ્ઞેયોમાં આશક્ત છે. શું કહ્યું? જ્ઞેયોમાં લુબ્ધ છે, જ્ઞેયોમાં એકાકાર થાય છે, દેહ જણાતા હું દેહ મારો ને હું દેહનો, અને રાગ જણાતા આ રાગ મારો ને રાગની હારે એકાકાર થઈ જાય છે. એ જ્ઞેય છે રાગ, એ જ્ઞેય લુબ્ધ થઈ ગયો, જ્ઞેયમાં આશક્ત થઈ ગયો. જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન એવું એને ભેદ જ્ઞાનની શક્તિ બિરાઈ ગઈ છે, એટલે એમાં આશક્ત થઈ જાય છે, એમાં ઓતપ્રોત થાય છે, એની સાથે એકત્વ બુદ્ધિ કરે છે, એમાં લુબ્ધ થાય છે. જ્ઞેયોમાં આશક્ત છે, તેમને તે સ્વાદમાં આવતું નથી, તેમને તે એટલે આત્માનું જ્ઞાન સ્વાદમાં આવતું નથી. જેમ સિનેમા જોવા જાય જુવાનિયા, તો એ પિક્ચર ત્યાં કાંઈ છે નહીં, ત્યાં તો પડદો છે, ત્યાં તો લુગડાનો પડદો છે, ત્યાં કાંઈ છે નહીં, પણ જ્યાં એ સિનેમા જોવે એકાકાર થઈ જાય. ઓહો હો હો થવા માંડે છે. એ જ્ઞેય લુબ્ધ એમાં આશક્ત છે, પર પદાર્થના જ્ઞાનમાં એ આશક્ત થઈ ગયો, એમાં એને મજા આવવા માંડી. આહા, એ અજ્ઞાન છે. જ્યાં મજા છે ત્યાં જોતો નથી, અને જ્યાં મજા નથી ત્યાં જોવા જાય છે. સોનું દેખાય છે, સોનામાં આ નવ પ્રકારના ઘાટના જે પર્યાયો થાય છે નાશવાન, એ એકાકાર સ્વરૂપમાં નથી. અને બહેનોને પૂછો તો આમાં શું દેખાય છે, કે એમાં પૂછવાનું ક્યાં છે, આમાં પૂછવાનું શું પ્રશ્ન છે? આ ચેન છે, આ બંગડી છે, આ વીંટી છે, આ હાર છે, આ હાર સારો લેવા જેવો છે, આ લેવા જેવો નથી. એને સોનું તિરોભૂત થઈ જાય છે, સોનું દેખાતું હોવા છતાં એને ઘાટનો પ્રેમ અને રુચિ પડી છે, એટલે ઘાટની સમીપે સોનું એકાકાર હોવા છતાં પણ એકાકાર સોનું નજરમાં આવતું નથી, પણ અનેકાકાર ઘાટ નજરમાં આવે છે અને એમાં મૂર્છાઈ જાય. પણ સોની તો કહે છે કે અમને ઘાટ હોવા છતાં દેખાતા નથી, અમારી દ્રષ્ટિ ઘાટમાં નથી, અમને કિંમત ઘાટની નથી, અમને તો સોનાની કિંમત. એમ ધર્માત્માઓ ફરમાવે છે કે અમને આ પાંચ મહાવ્રતના પરિણામ આવે ઘાટ થાય એની અમને કિંમત નથી, વ્યવહાર રત્ન ત્રયના પરિણામની અમને કિંમત નથી. અરે નિશ્ચય રત્ન ત્રયના પરિણામ અમને પ્રગટ થઈ ગયા છે, નિશ્ચય મોક્ષનો માર્ગ એ પણ ઘાટ છે, એમાં અમને મૂર્છાતા નથી, છે એમ જાણીએ છીએ, પણ એમાં અમે મમતા કરતા નથી. અમે તો શુદ્ધ આત્માને, ચિદાનંદ આત્માને, એકરૂપ આત્માને નિહાળીએ છીએ. એ હું છું, આ જે નાશવાન ભાવો છે મારા નથી. એમ ભૂતાર્થ નહીં, એક જીવ જ પ્રકાશમાં છે. આ નવ તત્વમાં એક શુદ્ધ આત્મા દેખાય છે. અંતરદૃષ્ટિથી જોવામાં આવે તો
અતિન્દ્રિય જ્ઞાનથી જોવામાં આવે તો પ્રતિપદમ એક રૂપમ, પર્યાયે પર્યાયે જે એક રૂપ રહે છે, જે અનેક પર્યાયો થવા છતાં એ અનેક પર્યાયો રૂપે, અવસ્થા રૂપે, હાલત રૂપે થતો નથી, તે એક આત્મા અમને દેખાય છે. અનેક દેખાતું, અનેક ભાવો આત્મા રૂપે દેખાતા નથી. એ નવ તત્વના ભેદો અમે તો એને પરદ્રવ્ય જાણીએ છીએ. હા હા, તેથી તે પરભાવ છે ને તેથી તે છે. અને એક નવ તત્વમાં એક જીવ જ પ્રકાશમાન છે, છે ભૂતાર્થ નહીં, તે એક જીવ જ પ્રકાશમાન છે. અમારી દ્રષ્ટિમાં તો એકલો જેમ સોની સોનાને દેખે છે, ઘાટને દેખતો નથી હોવા છતાં, ઘાટમાં મૂર્છાતો નથી, કિંમત સોનાની છે એને ઘાટની કિંમત નથી, એમ જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે, એવા ધર્માત્મા કહે છે કે અમને તો ભગવાન આત્માની કિંમત છે. આ પરિણામ આવે ને જાય એની કાંઈ અમે કિંમત ગણતા નથી. આહા, એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતરદૃષ્ટિથી જોઈએ તો હવે સાધક થઈને પોતે વાત કરે છે પોતાની, કે અંતરદૃષ્ટિથી જોઈએ તો એટલે અનુભવ કરીને જોવામાં આવે તો જ્ઞાયક ભાવ જીવ છે. જ્ઞાયક ભાવ જોલી સ્થૂળ દ્રષ્ટિમાં સ્થૂળ વાત હતી, અંતરદૃષ્ટિમાં જરા સૂક્ષ્મ વાત આવશે વધારે. અંતરદૃષ્ટિ લખીને એટલે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયક ભાવ જીવ છે. એ જીવનું નામ જ્ઞાયક, તે જીવ છે. જ્ઞાયક ભાવ તે જીવ છે, એનો અર્થ પુણ્ય પાપ તે જીવ નથી, આશ્રવ તે જીવ નથી, બંધ તે જીવ નથી, સંવર તે જીવ નથી, નિર્જરા ને મોક્ષ તે જીવ નથી. જીવના પરિણામ છે પણ તે જીવ નથી. સોનાના પરિણામ છે, સોનાનો ઘાટ છે, એ સોનાના પરિણામ કહેવાય. ઉમેદભાઈ, સોનાના ઘાટ થાય એ સોનાના પરિણામ છે, લોઢાના પરિણામ નથી. છે સોનાના પરિણામ પણ એ સોનું નથી. આ સોનાના પરિણામ તે સોનું નહીં, કેમ કે સોનાના પરિણામ નાશવાન છે અને સોનું અવિનાશી એમને એમ રહે, એમ જ્ઞાયક ભાવ જીવ છે. આહા હા, જ્ઞાયક એકલો જ્ઞાયક ભાવ જેમાં જાણવાના સ્વભાવથી ભરેલો આત્મા છે, જેમ ખડી સફેદ ગુણથી ભરેલી છે એમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ ગુણથી ભરેલો પરમાત્મા છે. જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. જીવના વિકાર એટલે વિશેષ જે કાર્ય થાય પર્યાયમાં, વિકાર એટલે એકલો કશાય ન લેવો, ક્રોધમાન માયા વિકારમાં બધા, મોક્ષ પણ વિકાર છે. મોક્ષ વિકાર એટલે વિશેષ કાર્ય, વિકાર એટલે અશુદ્ધતા નહીં, મોક્ષમાં અશુદ્ધતા નથી પણ વિશેષ કાર્ય, બંધ તે પણ વિશેષ કાર્ય અને મોક્ષ પણ વિશેષ કાર્ય. કાર્ય એટલે કર્મ, કર્મ એટલે પરિણામ, કર્મ એટલે પરિણામ, કર્મ એટલે દ્રવ્ય કર્મ ને જળ કર્મ ની વાત એના ઘરમાં, એ કર્મ તો કર્મના ઘરમાં છે પણ પરિણામ અહીંયા જે થાય એને અહીંયા વિશેષ કાર્ય કહ્યું. એ વિકાર જે વિશેષ કાર્ય થાય છે એનો હેતુ, હેતુ એટલે નિમિત્ત કારણ જ્ઞાયક ભાવ નથી, જીવ સ્વભાવ નથી પણ અજીવ એમાં નિમિત્ત થાય છે. અજીવથી પરિણામ નથી થતા, પરિણામ તો પરિણામથી થાય છે પણ એમાં નિમિત્ત કારણ ત્રિકાળી જ્ઞાયક ભાવ એનો હેતુ નથી. એમાં નિમિત્ત કારણ બીજું એક અજીવ છે. નૈમિતિક અવસ્થા જ્યારે સિદ્ધ કરવામાં આવે ત્યારે કોઈ અન્ય પદાર્થને નિમિત્ત કહેવામાં આવે તો જ્ઞાયક ભાવ જીવ છે. આ તો બધા ગૂઢ મંત્રો છે, ગૂઢ બધા મંત્રો છે, જ્ઞાયક ભાવ જીવ છે. હવે એ જે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષા એ કયો, તેની વિશેષ અવસ્થાથી જોવામાં આવે તો અવસ્થાઓ ભિન્ન ભિન્ન થાય છે, પણ ભિન્ન ભિન્ન અવસ્થા થાય છે એમાં જ્ઞાયક ભાવ નિમિત્ત નથી, એમાં અજીવ તત્વ નિમિત્ત પડે છે, અને અહીંયા એને નૈમિતિક પર્યાય કહેવામાં આવે છે. એ નિમિત્ત અને નૈમિતિક પર્યાય ભગવાન આત્મામાં નથી, એવા આત્માને તો શ્રદ્ધા જ્ઞાનમાં જીવના વિકારનો વિશેષ કાર્યનો હેતુ એટલે કારણ, કારણ એટલે નિમિત્ત કારણ અજીવ છે, જીવ નથી. જીવના વિકારનો વિશેષ કાર્યનું કારણ પોતાનો ત્રિકાળ નિષ્ક્રિય પરમાત્મા નથી, એનું નિમિત્ત કારણ અજીવ છે. વળી પુણ્યપાપ આશ્રવ સંવ નિજરા બંધને મોક્ષ એ જેમના લક્ષણો છે, એવા તો કેવળ જીવના વિકારો એટલે વિશેષ કાર્યો એટલે કર્મ, કાર્ય એટલે કર્મ વિકારો છે, અને પુણ્યપાપ આશ્રવ સંવ નિજરા બંધ અને મોક્ષ એ વિકાર હેતુઓ એ કેવળ અજીવ છે. આહા, એક ભાવ પુણ્ય ને બીજું દ્રવ્ય પુણ્ય, એક ભાવ પાપ ને બીજું દ્રવ્ય પાપ, એક ભાવ આશ્રવ ને બીજું દ્રવ્ય આશ્રવ, એક ભાવ બંધ ને બીજો દ્રવ્ય બંધ, એક ભાવ સંવર ને બીજો દ્રવ્ય સંવર, એક ભાવ નિર્જરા ને બીજો દ્રવ્ય નિર્જરા, એક ભાવ મોક્ષ ને બીજો દ્રવ્ય મોક્ષ. અહીંયા બધા જીવના પરિણામ છે, અને નિમિત્તપણે એના એ નામ વાળા, નામ જુદા નથી. જેવો જીવનો અહીંયા પુણ્ય ભાવ નામ પડે એ જ વખતે જૂના કર્મના ઉદય તરફ એનું લક્ષ છે તો એને પણ દ્રવ્ય પુણ્ય કહેવાય. અહીંયા ભાવ પુણ્ય વા દ્રવ્ય પુણ્ય કહેવાય. અહીંયા ભાવ મોક્ષ થાય ત્યારે કર્મનો અભાવ થયો એને દ્રવ્ય મોક્ષ કહેવામાં આવે છે. તો એ મોક્ષ એ વિકાર હોય તો એ કેવળ અજીવ છે. એક બાજુ જીવના પરિણામ છે, ક્ષણિક ઉપાદાનપણે વિશેષ કાર્ય, અને એમાં નિમિત્ત કારણો છે અજીવના પરિણામ. જીવના પરિણામને અને અજીવના પરિણામને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જીવને અને અજીવને નિમિત્ત નૈમિતિક સંબંધનો અભાવ છે. દ્રવ્ય દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ ન હોય. એક જીવના પરિણામ અને બીજા અજીવના પરિણામ, પરિણામને પરિણામ નિમિત્ત થાય છે. જેવા અહીંયા પરિણામનું નામ છે એ જ સમયે જડ કર્મનો જે જૂનો ઉદય છે એનું પણ એ જ નામ છે. નામ એક છે, જાત બેની જુદી જુદી છે. એક જીવના પરિણામ ને બીજા અજીવના પરિણામ. થોડોક અભ્યાસ હોય તો વધારે સમજાય. અહીં ત્રંબકભાઈ પણ વાંચે છે અને લલિતાબેન પણ અઠવાડિયામાં બે વાર વાંચે છે. સ્વાધ્યાય ચાલુ છે, અહીંયા સ્વાધ્યાય ચાલુ છે. થોડું થોડું સ્વાધ્યાયનો જો રસ હોય તો એને સમજવું સહેલું પડે. હા, એકલો વેપાર રોજગારના પાપના રસમાં પીડ્યો છે એ આત્માનો રસ એને લાગતો નથી. કેમ કે રુચિ નથી આત્માની. બજારમાં જાય તો થોડી કમાણી દેખાય, અહીંયા સ્વાધ્યાય મંદિરમાં આવે તો કંઈ કમાણી દેખાતી નથી. અરે ભાઈ, હે, અરે અપૂર્વ કમાણી છે. અહીંયા તો વન વે ટ્રાફિક છે. વા તો કોઈ વખતે ભાગમાં હોય નહીં તો નુકસાન પણ થઈ જાય, પણ અહીંયા તો વન વે ટ્રાફિક. એકલો નફાનો વેપાર, બિલકુલ નુકસાનનો વેપાર નહીં. જમનભાઈ, નફાનો તો વેપાર, પણ પાછો એમાં ટેક્સ નહીં, ફ્રી ટેક્સ.
બિલકુલ ટેક્સ લાગતો યાદ આવે જૂના છે ને બા ટેક્સ નહીં બીજી વાત ટેક્સ તો નહીં પણ ભાયુનો ભાગ એમાં પડે નહીં હા હા કેવી કમાણી આ તો બુદ્ધિથી વિચાર કરે તો બધું બેસે એવું છે આ સર્વજ્ઞ ભગવાનનું વિતરાગ વિજ્ઞાન છે આ ઉલું વિજ્ઞાન જળના વિજ્ઞાનની વાત નથી આ વિતરાગ વિજ્ઞાન ચાલે છે કે વન વે ટ્રાફિક એટલે એકલો નફાનો વેપાર ઇન્કમ ટેક્સ નહીં સેલ ટેક્સ નહીં અને ભાયુનો ભાગ નહીં હા પાછો ડ્રાફ્ટ સાથે કમાણીનો હા એ પરભવમાં હાથે આવે અને ઓલો ડ્રાફ્ટ તો હારે આવે નહીં આ તો સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય તો એ ડ્રાફ્ટ સાથે લઈને જાય જ્યાં જાય ત્યાં આનંદ ભોગવે હા અહીંયા કે છે ભાઈ શાંતિથી એક વખત આત્માની વાત સાંભળો ને સાંભળવાની રુચિ ઉત્પન્ન કરો તમને કાંઈ ને કાંઈ મળશે પ્રાપ્ત થવાનું છે કાંઈ ગુમાવવાનું નથી એ વિકાર હેતુ એ કેવળ અજીવ છે કેવળ અજીવ છે નવ અહીંયા ને નવમાં આવા આ નવ તત્વો આવા આ નવ તત્વો જો આવે કોહિનૂર નો હીરો આવે છે કોહિનૂર નો હીરો કે આ નવ તત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને ત્રિકાળી સામાન્ય જ્ઞાયક ભાવ જે નિષ્ક્રિય પરમાત્મા છે એ જીવ દ્રવ્યનો સ્વભાવને છોડીને એટલે કે એનું લક્ષ ન લેતા પોતે અને પર જેમના કારણ છે પોતે એટલે જીવ દ્રવ્ય નહીં પોતે એટલે જીવના પરિણામ એને અહીંયા પોતે કહ્યું પોતે કેમ કહ્યું કે ક્ષણિક ઉપાદાન છે માટે તેને પોતે કહ્યું પોતે એટલે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાયક ભાવ નહીં જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને એટલે કે એ સ્વભાવને ગૌણ કરીને એને લક્ષ ન લેતા આ જે નવ તત્વો બને છે એ પોતે ને પર એમાં બે કારણ છે પોતે પર્યાયનું કારણ છે ઉપાદાન અને એમાં અજીવના પરિણામ નિમિત્ત છે પોતે અને પર જેમના કારણ છે પોતે અને ક્ષણિક ઉપાદાન પોતાનું કારણ અને એમાં નિમિત્ત કારણ અજીવના પરિણામ પોતે અને પર જેમના કારણ જેમના એટલે નવતત્વના નવતત્વની ઉત્પત્તિમાં પોતાનો ભગવાન નાયક આત્મા ઉપાદાન કારણ પણ નથી અને નિમિત્ત કારણ પણ નથી ઝીણી વાત છે થોડી થોડો અભ્યાસ હોય તો વધારે મજા આવે થોડો શબ્દ જ્ઞાન તો મેળવવું જોઈએ શબ્દ જ્ઞાન તો મેળવવું જોઈએ તો શબ્દ અપરિચિત ન લાગે આ તો શબ્દ જ અપરિચિત લાગે આ શું શેની વાત છે આ તારા આત્માની કથા ચાલે છે અહીંયા એવી કથાની તો મનાઈ શકત છે કે અહીંયા બોર્ડ તમને અમને દેખાતું નથી ક્યાં લખેલું છે એમાં એમ છે કે અગાઉના જમાનામાં કાગળ આવતા ને કોડવર્ડના એવી એક પ્રકારની સાય આવતી તે આમ કાગળ વાંચે તો કોરો લાગે પણ એને તાપ ઉપર રાખે ને ત્યાં અક્ષરો બધા ઉઠે દેખાય એમ આ બધું કોડવર્ડ છે એ પાટિયું અહીંયા દેખાય નહીં અહીંયા જુએ તો દેખાય કે અહીંયા વિભાવની સખત મનાય વિકથાની મનાય છે આત્મામાં પુણ્ય પાપ થાય છે એ બધી વિકથાઓ છે ભાઈ આત્મા જ્ઞાનમય છે એ સ્વકથા આત્મકથા ધર્મકથા છે પુણ્ય પાપથી આત્મા જુદો છે જીવે સાંભળી નથી વાત એટલે એને કઠણ પડે પણ સાંભળવી તો પડશે પોતાના હિતની વાત છે અહીંયા કહે છે કે આહા જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને એટલે જીવ દ્રવ્યનો સ્વભાવ એવો એવો રહેતો થકવો પણ જીવ દ્રવ્ય નાયક ભાવે નિષ્ક્રિય એવો ને એવો રહેતો થકવો પણ એના જે પરિણામ પોતે ક્ષણિક ઉપાદાન અને એમાં નિમિત્ત અજીવ પોતે ને પર કારણ છે. પોતે એટલે પર્યાય અને પર એટલે અજીવની પર્યાય, એ બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થતા નવ તત્વો જોવામાં આવે છે. જીવદ્રવ્યના સ્વભાવને છોડીને પોતે અને પર જેમના કારણ છે, જેમના એટલે નવ તત્વની ઉત્પત્તિના કારણ ઉપર છે. આવા ના નવ તત્વો, એમ આવા આ નવ તત્વો પોતે અને પર જેમના કારણ છે, એટલે પર્યાયનું કારણ પર્યાય ઉપાદાન છે ને નિમિત્ત કારણ અજીવ છે. ત્રિકાળી દ્રવ્ય એમાં કારણ છે નહીં. બુદ્ધાની વાત, આ બુદ્ધાની વાત છે. મારાથી થાય છે આ બધા પરિણામ, મારાથી થાય છે. એ પરિણામનો હું કરતા છું, પરિણામ થાય છે એમ જણાય છે, પણ હું એનો કરનાર છું એમ જાણવામાં આવતું નથી. એવા જીવને દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. હું કરું છું તો પર્યાય દ્રષ્ટિમાં ગયો, જાણું છું જ્ઞાયકને જાણતા પરિણામ જણાય તો સ્વભાવ દ્રષ્ટિ થાય. એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા ભૂતાર છે. એક જીવના અહીંયા નવ ભેદ અને વાં અજીવના નવ ભેદ, એવા એક દ્રવ્યની પર્યાયો પણ જોવામાં આવે તો એવા પરિણામો છે ખરા. પરિણામ પરિણામથી સત છે, પણ એ પરિણામો આત્મામાં નથી, માટે તે અસત છે. અસત એટલે દ્રવ્ય સ્વભાવમાં એનું ન હોવા પણ અસ્થિમાં નાસ્તી છે. દ્રવ્ય સ્વભાવની અસ્થિમાં પરિણામની નાસ્તી છે, પરિણામની પરિણામમાં અસ્થિ છે. સોનાના નવ પ્રકારના ઘાટ એ અવસ્થાથી જોવામાં આવે તો એની અસ્થિ એટલે હોવાપણું છે, પણ સોનાના એક રૂપ એના સોનાના સ્વભાવને જોવામાં આવે તો આ નવ ઘાટની એમાં નાસ્તી છે. નાસ્તી એટલે એમાં ન હોવાપણું, એમાં એકમાં નવનું ન હોવાપણું. એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા ભૂતાર છે અને સર્વકાળે હા હા હા. પાછો હીરો આવ્યો કોઈનો, બોલો ઉપરમાં એક કોઈનો હીરો ગયો, એનો એક દાખલો છે. દાખલો કે બે પ્રકારના જીવો હોય છે, એક વ્યવહારના પક્ષવાળા જીવો અને એક નિશ્ચયના પક્ષવાળા જીવો. બહુ ઓછા હોય વ્યવહારના પક્ષવાળા જીવો, ઘણા હોય. ત્યારે જ્યારે જ્યારે શાસ્ત્રનું અધ્યયન કરે, શાસ્ત્રનું જ્યાં વ્યવહારની વાત આવે ત્યાં એકદમ આંખ ખોલીને વાંચે, જો આ અમારું કયું આવ્યું, અમારું આવ્યું, અમારું શું આવ્યું, તારું મોત આવ્યું, શું આવ્યું તમારું. અને જ્યાં નિશ્ચયની વાત આવે, આ તો નિશ્ચયની વાત છે, આ તો નિશ્ચયની વાત, એમાં બેદરકારી રાખે. એના માટે એક દાખલો છે કે એક ખેડૂત પોતે વાડીએ જતો હતો, વાડીએ જતો હતો, રસ્તામાં ત્રણ રતન પીડ્યા હતા. રસ્તા એના જ રસ્તામાં બરાબર હાલબન રસ્તામાં વાડીએ જવાનો રસ્તા બરાબર, જ્યાં એ ત્રણ રતન આવવાનો ટાઈમ થયો ને ત્યાં એને વિચાર આવ્યો કે આંધળા કેમ હાલતા છે, આંધળા કેમ હાલતા છે, જરાક જોઉં તો ખરો. આંખું વીંચીને હાલવા માંડ્યો, આંખું વીંચીને આમ આગળ ગયો ત્યાં ઓલા ત્રણ રતન પાછળ રહી ગયા, દેખાણા નહીં એને હતા ખરા, પણ આંખું વીંચી ગયો. ક્યારે વીંચવાનો ભાવ આવ્યો, કે જ્યારે હીરા માર્ગમાં આવ્યા ત્યારે. મર્મ છે આમાં, આ દાખલામાં પણ મર્મ છે. પછી આંખ ઉગાડી એને, પછી હીરા તો હાથમાં આવ્યા નહીં, કાંકરા જોયા બધા ચારે બાજુ એને માટીના ઢેફા. એમ જ્યારે જ્ઞાનીનો જન્મ થાય અને વિશેષનો પરિચય અનાદિકાળથી અજ્ઞાની જીવોને કામ ભોગ બંધનની કથા તો હતી, એમાં પરથી વિભક્ત અને સ્વથી એકત્વ એવા શુદ્ધાત્માની વાર્તા સામાન્ય પડખાની જ્યારે બહાર આવી અને શાસ્ત્રમાં વાંચે છે કે સાંભળે છે ત્યારે બરાબર આંખ વીંચી જાય છે. હા, કે આંધળો કેમ હાલતો હોય છે, કેમ કે આ તો નિશ્ચયની વાત, આ તો અને જ્યાં વ્યવહારની વાત જાણવાની આવે આ વાત મારી, આ વાત મારી. અમે કહેતા હતા એ આવ્યું, શું આવ્યું? તમારું મોત આવ્યું તમારું. અને વ્યવહારની વાતનો પ્રેમ અને રસક છો, અને સ્વભાવની વાત આવે છે ત્યાં તું આંખ વીચી જાત. આ તો નિશ્ચયની વાત, આ તો નિશ્ચયની વાત કરીને કાઢી મૂકે છે એમને. માટે જ્યારે જ્યારે જ્ઞાનીનો ધર્મ થાય છે ત્યારે એની એ વિશેષતા છે કે સામાન્ય પડખાનું એ બોધ આપે. એનો જન્મ થાય છે એ જગતના જીવે સામાન્ય પડખું જોયું નથી, એ એને અનુભવ કરીને બીજાઓને સામાન્ય પડખું બતાવે છે કે સામાન્ય પડખું તે જ સત્યાર્થ ને ભૂતાર્થ ને ખરેખર આત્મા. વિશેષના પડખાઓ નાશવાન છે, ઘાટ છે, એ ઘાટમાં મૂર્છાઈ જવા જેવું નથી. ભૂપેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ કે આ તો મને ઘાટની વાત સાંભળીને એમ થયું કે આ બધા પુણ્ય પાપના ઘાટ છે. અર 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 એ આત્મા નથી, ઘાટ છે બધા. હા હા હા, એ ઘાટ જ છે, એમાં આત્મા નથી. ઘાટમાં સોનું નથી, ઘાટમાં ઘાટ છે, પણ સોનું તો એનાથી જુદું રહેલું. આ વળી ક્યાંથી વાત આવી? ઘાટ થી હોનાનો ઘાટ અને હોનાના ઘાટ થી હોનું જુદું, આ કઈ જાતની વાત હશે? લોઢું તો જુદું હોય, સોની જુદા હોય, હથોડો જુદો હોય, પણ સોનાનો ઘાટ સોનું એ મય છે, એ મય દેખાય છે, છતાં એ ઘાટ થી સોનું જુદું છે. હા ભાઈ, જુદું છે. જો એના ઉપર હથોડો માર અને ઘાટને ભાંગી નાખ તો ઘાટનો નાશ થશે પણ સોનાનો નાશ થતો નથી. માટે નક્કી થાય છે કે ઘાટ બિન ને સોનું બિન છે. આ કોલેજ જુદી છે એપી, આ જુદી વાત છે. એ મારા જૂના બધા છે, જૂના જૂના રાજકોટમાં આવતા. આ ભગવાન આત્માની વાત જ્યારે જ્ઞાની પાકે છે, જન્મ થાય છે, ત્યારે બીજું પડખું સામાન્ય પડખું બતાવે છે. પંડિતો વિશેષ પડખાને બતાવે છે. 14 ગુણ સ્થાન છે, 14 માર્ગના સ્થાન, 14 જીવ સમાજ છે, 8 પ્રકારના કર્મ છે, 148 કર્મની પ્રકૃતિ છે, એમાં આ ઘાતી કર્મ ને આ અઘાતી કર્મ, એમાં આ ઉદય છે, આ સત્તા છે, આ ઉત્કર્ષણ છે, આ અપકર્ષણ છે. આ હા 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 હા, ભગવાન આત્મા રહી ગયો અને વિકથામાં પડી ગયો. 8 કર્મની કથા એ વિકથા છે, પણ સર્વજ્ઞ ભગવાને કહી છે ને, પણ સર્વજ્ઞ ભગવાને અમને કહ્યું છે કે એ વ્યવહારનો વિષય અભૂતાર્થ વિકથા છે, એમાં રસ રાખવા જેવો જાણીને એની ઉપેક્ષા કરી અને ભગવાન આત્મા કર્મથી ભિન્ન છે એની તું એક વખત અપેક્ષા કરીને અનુભવ કર, અલ્પકાળમાં તારી મુક્તિ. ભાઈ તો અંદરથી આવી જાય, સાંભળનારને પોતાના ઘરની વાત છે ને એટલે અંદરમાંથી ઉમળકો આવ્યા વગર રહે નહીં. ગુરુદેવ કહેતા હતા કે એલા વાછડો હોય, વાછડો 24 કલાકથી બંધાયેલો હોય અને એને છોડવાની જ્યાં ટાઈમ આવે અને એનો માલિક એની પાસે જાય, એને ખબર પડી જાય વાછડાને કે હવે છૂટવાનો કાળ આવ્યો, તો થનગનાટ કરે, એને ઠેકડા મારે હો, એટલો ખુશી થાય. અને એલા આ જ્ઞાનીઓ તને છૂટવાની વાત બંધાણો છો એમાંથી છૂટવાની વાત કરે, અને તને અંદરમાંથી હોશ અને પ્રમોદ નથી આવતો, તારી ચિત્તના પ્રસન્નતા પણ નથી આવતી, તો વાછડામાંથી પણ તું ગયો. જ્ઞાનીને હું, જ્ઞાની ધર્માત્માને ક્યાં કઈ લેવું છે? ધર્માત્માને કઈ ફોલો કરવો? ભાઈ આ મુકાવાની વાત છે હો, આ બંધાણો છે ને જીવ એને મુકાવાની વાત છે. કે એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવા ઉતાર છે, અને સર્વકાળે અસ્ખલિત, ત્રણેય કાળે અસ્ખલિત, એટલે જે સામાન્ય ચૈતન્ય સ્વભાવ ગુણાયક ભાવ છે એનો જ્ઞાન ને આનંદી સ્વભાવ છે એ સ્વભાવથી પોતે સ્ખલિત થતો નથી, ચ્યુત થતો નથી, શુદ્ધનો અશુદ્ધ ન થાય અને જ્ઞાનનું અજ્ઞાન ન થાય. જ્ઞાન તો જ્ઞાન રૂપે રહે છે ત્રણેય કાળ. એમ આનંદ મૂર્તિ આત્મા કોઈથી એમાં દુઃખ પ્રવેશ થાય પોતાના સ્વભાવને સામાન્ય સ્વભાવ છોડતો નથી. વિશેષમાં ફેરફાર ગમે એટલા થાય પણ સામાન્ય પરખું એવું ને એવું રહે. સર્વકાળે ત્રણેય કાળ, ત્રણેય કાળ, સર્વકાળ એટલે ત્રણેય કાળ. અસ્ખલિત એટલે પોતાનો ચૈતન્ય સામાન્ય એકરૂપ શુદ્ધ ને ચિદાનંદ આત્મ સ્વભાવ છે, એનાથી સ્ખલના થતી નથી. એ સ્વભાવને છોડતો, નિજ ભાવને છોડતો નથી ને પરભાવને ગ્રહણ કરતો નથી. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. ચૈતન્ય પોતાનો આત્માનો સ્વભાવ કદી એ છોડે અને રાગાદી જળ રૂપે થઈ શકે નહીં. છે જામનગરમાં ઝીલનારા જીવો, છે તત્વના ખપી રસિક જીવો છે. હા હા, ભલે થોડા હોય, એ તો આજે થોડા તો કાલે સંખ્યા પાછી વધે. એને સારું લાગે તો અપનાવે, કોઈ સારો માલ બતાવે અને વગર પૈસે મળે એવી આ ચીજ, વગર પૈસે મળે અને એવા ચૈતન્ય હીરાની લાણી ગુરુદેવ કરે કોણ ન જાય લેવા. ખબર મળે કે ભાઈ પૈસો કઈ આપતા નથી પણ ચૈતન્ય હીરો આપે, દોડીને સોનગઢ જા. એમ અહીંયા આત્માનો અસ્ખલિત સ્વભાવ. અરે તું અશુદ્ધ થયો નથી ને, અરે તું દુખી થયો નથી ને, આ તું તો સુખ સાગર તારું નામ છે, આનંદ સાગર તારું નામ છે. આ દુઃખ આત્મામાં નથી હો, દુઃખ તને ભ્રમણા છે ને, આત્માને તું જાણતો નથી ને, લક્ષ કરતો નથી ને, એને પ્રતીતમાં લેતો નથી ને, એટલે પર્યાયમાં દુઃખ છે. જ્યારે તું આવા શુદ્ધ આત્માને લક્ષમાં લઈ અને પછી પરિણામને જો કે પરિણામમાં દુઃખ છે કે સુખ, પછી પરિણામમાં સુખ સુખ ને સુખ જ આવશે. એ ગુરુ શિષ્યનો સંવાદ છો, ગુરુ ને શિષ્યનો સંવાદ. દ્રષ્ટાંત આપવાથી જરા હા પકડાય, એને વસ્તુ પકડાય. ઉમી લાડવાનું ભોજન હોય ને, ગોળના લાડવા ને કેવા ખાંડના લાડવા, બે પ્રકારના લાડવા એક જગ્યાએ જમવા ગયા હતા અમે, નામની કઈ જરૂર નહીં, કે જે બે માંથી ગમે તે ફાવે લ્યો. પછી અમારા જવાહરભાઈ હતા, જમતા હતા. મેં કીધું જો આ લાડવા જ ખાવાના છે, ભજીયા તો ખાવા શું કામ, એકાદ બે કે ઓલું મોઢું ન ભાંગી જાય એટલે એકાદું ભજીયું ખાય, લાડવો વધારે ખવાય એટલા માટે ભજીયું ખવાય, ભજીયું પેટ ભરવા માટે હોય નહીં. લાડવાનું કામ છે. એમ ગુરુ શિષ્યનો સંવાદ, એનાથી થોડી ઓલી વાત એકદમ ઉડાણમાં ગઈ હોય તો થોડુંક એને હળવાશ થાય અને પાછું ઓલું વધારે સૂક્ષ્મ વાત આવે એ પકડાય. એટલા માટે દ્રષ્ટાંત છે, ભજ્યું છે, આ દ્રષ્ટાંત છે, ભજ્યું છે, લાડવો નથી. એ કાલ કહ્યું હતું કે ભજીયાનો લોલુપી છે, ભજીયાનો લોલુપી છે ને મીઠો માલ જોતો. અરે એમાં તો અનેક પ્રકારના ભેળસેળ વાળા તેલ છે ભજીયામાં, લાડવામાં તો 50 રૂપિયા કિલોનું ચોખ્ખું ઘી, અંદર બદામ કેસર એલચીથી ભરેલો લાડવો તને ભાણામાં આવ્યો અને મને લાડવો ભાવતો નથી, મને ભજીયા આપો. અરે લાડવો ખાને ભાઈ છે, એનો પ્રેમ સંયોગ ઉપર છે ને, ત્યાં સંયોગની વાત આવે હે. હા એ યોજના સારી હો, વર્ષના 5 લાખ. અરે પણ આ આત્માની વાતમાં હે નથી આવતું. ઠીક એ તો આત્માની વાત જ્ઞાનીઓ કરે, આપણે સાંભળવી, આપણો સાંભળવાનો ધર્મ છે, આપણે ગ્રહસ્થી છીએ શું. એમ ગુરુ શિષ્યનો એક સંવાદ થયો, એમાં ગુરુ ઉપદેશ આપતા હતા કે આત્મા સ્વભાવ દ્રષ્ટિથી ત્રણેય કાળ શુદ્ધ શુદ્ધને શુદ્ધ છે એનું અવલંબન લેતા રાગ પર્યાયમાં થાય એનો નાશ થઈ જાય છે. માટે ખરેખર રાગ આત્માના સ્વભાવમાં નથી, અભૂતાર છે. રાગ આત્માના સ્વભાવમાં એ થોડાક દી વાત શિષ્યે સાંભળી કે રાગ આત્માના સ્વભાવમાં નથી, રાગ આત્માના સ્વભાવમાં નથી. એક દી આવ્યો ગુરુ પાસે, ગુરુ એકલા બેઠા કે સાહેબ મારે એક પ્રશ્ન કરવો છે. ભલે કરો ખુશીથી. કે રાગાદી જે થાય છે એ પર્યાયમાં તો થાય છે કે નહીં, મારો આ પ્રશ્ન છે. મારે આજે હું આપની સાથે ચર્ચા કરવા આવ્યો છું. સમજી ગયા ગુરુ? સમજી ગયા ગુરુ? સમજી ગયા કે રાગાદી રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ તમે કયો? જીવમાં નથી, જીવમાં નથી, જીવના સ્વભાવમાં નથી. તો મારો પ્રશ્ન છે કે એના પરિણામમાં રાગ દ્વેષ મોહ થાય છે કે નથી થતા? મારો તો એ પ્રશ્ન છે. તમે એનો જવાબ આપો, હા કે ના. કા હા પાડો અને કા ના પાડો? પરેશભાઈ સમજાણો પ્રશ્ન, કા હા પાડો ને કા ના પાડો? શાંતિથી બે, તારા પ્રશ્નનો ઉત્તર હમણાં હું આપું છું. હું એક વાત કહું, એનો ઉત્તર તું મને પેલો આપ, અને પછી તારા પ્રશ્નનો ઉત્તર હું તને આપીશ. પણ જોજે, પછી કદાચ તું પ્રશ્ન કરતા ભૂલી જાય તો હું પ્રશ્ન તને યાદ કરાવીશ, અને તારે જવાબ સાંભળવા ઊભું રહેવું પડશે. તારા પ્રશ્નનો ઉત્તર આપું ત્યારે પાછું તારે ઊભું રહેવું પડશે. તો કે હું તો એ પ્રશ્ન લઈને આવ્યો છું, મારે તો એ જ કામ છે. તો હું તને કહું છું કે પછી તું ના પાડીશ તો ચાલશે નહીં. ભલે ખુશીથી, પહેલા તમે વાત કરો પછી મારો પ્રશ્ન જવાબ પછી આપજો, કાંઈ મને ઉતાવળ નથી. તો કે જો તું એક એક કામ કર, કે તારો જ્ઞાનાનંદ આત્મ સ્વભાવ છે ને, એ સ્વભાવની તરફ તારા ઉપયોગને એકવાર લઈ જા, એકવાર તારા ઉપયોગને લઈ જા, અને એના તરફ જો એકવાર જોઈને પછી તું મને કે, આપણે ચર્ચા કરશું. તો કે એમાં એમાં વાંધો નથી, મને એમાં શું વાંધો છે? એ જ્યાં ઉપયોગને અંદરમાં લઈને નાયકની સન્મુખ થયો, અને જ્યાં નિર્વિકલ્પ અનુભવ થયો, અને જ્યાં બહાર આવ્યો પગે પડી ગયો, એટલે ગુરુ સમજી ગયા, હા આને સમ્યક દર્શન થઈ ગયું. ઊભો થાવ ના, આપણે ચર્ચા કરવી છે કે પર્યાયમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર છે. એવો જે તારો પ્રશ્ન હતો એનો આપણે ચર્ચા કરવી છે. પ્રભુ ચર્ચા થઈ ગઈ, મને મારા પરિણામમાં મિથ્યા તો રાગ દ્વેષ દેખાતા નથી, મારા પરિણામમાં વિતરાગ ભાવ દેખાય છે. દ્રવ્ય તો નિરાગી હતું પણ પરિણામમાં પણ વિતરાગ ભાવ પ્રગટ થઈ ગયો, મને પર્યાયમાં રાગ હવે દેખાતો નથી. ભાઈ, પર્યાયમાં મિથ્યા દર્શન રાગ છે એની ના ક્યાં છે? પણ એનો અભાવ કેમ થાય એની આ વાત ચાલે છે. ડાક્ટર પાસે કોઈ જાય બીમાર થઈને, તો ડાક્ટર એમ તો સમજી લે ને કે આ બીમાર માણસ હોય દવાખાને આવે, નિરોગી હોય આવે નહીં. તો ડાક્ટરનું જ્ઞાન એટલું કામ કરે જ છે કે ભાઈ પછી તમને ક્યાં તકલીફ છે એમ જ પૂછે, કઈ તમે રોગ થયો કે નહીં ના પૂછે. એ દવાખાને આવે છે ત્યારે સમજી લેવું જોઈએ કે કઈ પણ એને બીમારીની તકલીફ છે. હવે એમ જે જીવ સોનગઢ જાય છે એ તો સમજેલો છે કે પર્યાયમાં મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ છે, પણ હવે કેમ અભાવ થાય? એના માટે જેમ દવાખાને દર્દી જાય એમ સોનગઢમાં એ જીવો જાય છે. એટલે એ પ્રશ્ન જ નથી. રાગ જીવની પર્યાયમાં થાય છે કે નથી થતો એ પ્રશ્નથી થાય જ છે અનાદિ નકાળનો. કોણ કે છે પર્યાયમાં રાગ થતો નથી? પણ રાગ કેમ ટળે એની કળા એ જાણતો નથી. એ કળા જાણવી હોય તો જેમાં રાગ નથી એવા સ્વભાવનું અવલંબન લેતા પરિણામમાં પણ વિતરાગ ભાવ સમ્યક દર્શન પ્રગટ થાય છે. આ કળા ને એની વિધિ છે. અહીંયા કે છે સર્વ કાળે અસ્ખલિત, આ હા હા, ચેતન ભાવ કોઈ કાળે પણ રાગ એવો જડ, રાગ એવો જડ ભાવ અચેતન
એ ભાવ રૂપે થતો નથી, પોતાનો ચૈતન્ય સ્વભાવ છોડતો અને અતિન્દ્રિય આનંદ નો મહાપદાર્થ ધર્યો છે. એક ક્ષણિક એક સમયની આકૃતાની પર્યાય દુઃખની એ આનંદ ભાવ છોડીને દુઃખ ભાવે થાય એમ કદી બનવાનો નથી. માટે સર્વકાળ અસ્ખલિત આત્મા છે. સામાન્ય સ્વભાવ એક સામાન્ય પડખું ને એક વિશેષ પડખું, બે એ વસ્તુ એક એના પડખા બે, એક દ્રવ્ય રૂપ પડખું ને એક પર્યાય રૂપ પડખું. દરેક પદાર્થમાં આ છે સ્થિતિ. દરેક પદાર્થમાં સોનાનું એક ત્રિકાળી ટકતું પડખું અને એક ટળતું, ટકતું ને ટળતું એક પદાર્થમાં બે ભાવ રહેલા, સમય એક ભાવ બે. અહીંયા કે સર્વકાળ અસ્ખલિત એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને નજીક જઈને અનુભવ કરવામાં આવતા તેવો અભૂતાર છે. આ નવ તત્વના ભેદો કોઈ અંદરમાં દેખાતા નથી, અસત્યાર છે. એટલે અસત છે એટલે આત્માના સ્વભાવમાં એનું ન હોવાપણું, આત્માના સ્વભાવમાં એનું ન હોવાપણું. તેથી આ નવે તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. જુદા જુદા નવ તત્વ કઈ દેખાતા નથી. અરે તમને નવ તત્વમાંથી જુદો એક આત્મા અથેળીમાં આત્મા બતાવ્યો, હવે તો તમે આત્માને એકરૂપ દેખો, નવરૂપે ન દેખો. એ ઘાટને ન દેખો, ઘાટને દેખશો તો મૂર્છાઈ જશો. તમે સોનાની કિંમત છે, ઘાટની કિંમત નથી. જુદો ઘાટ ભાઈ, મારે સોનું લઈ લેવું છે અને ઘાટ તમને આપી દેવો, મને 1000 રૂપિયા ઘાટના લાગ્યા છે પણ મારે 500 રૂપિયામાં ઘાટ વેચવો છે, એ ઘાટ કોઈ લે એનો? પણ ઘાટની કઈ કિંમત જ નથી, લેવા દેવાનો પ્રશ્ન છે જ નહીં. એમ એક જીવ જ પ્રકાશમાન છે એમ તે એક પણ પ્રકાશ તો એક પણ જાણવામાં આવતો, એક પણ પ્રતીતમાં આવતો, એક પણ રહેતો, શુદ્ધ નહીં પણ અનુભવાય છે. શુદ્ધ નહીં પણ એટલે કે અંતર્મુખ થયેલું જે અનુભવ જ્ઞાન, એ જ્ઞાનમાં આત્મા એક રૂપ છે એમ પ્રતીતમાં જ્ઞાનમાં ને આચરણમાં આવે અને જે અનુભૂતિ તે આત્મખ્યાતિ છે અને આત્માની જે ઓળખાણ થઈ, આત્માની પ્રસિદ્ધિ થઈ, આત્માનો અનુભવ થયો તે આત્મખ્યાતિ જ છે ને આત્મખ્યાતિ તે સમ્યક દર્શન છે. આત્માની જે પ્રસિદ્ધિ થઈ પોતાના જ્ઞાન દર્શનમાં તેને સમ્યક દર્શન કહેવામાં. આ રીતે આ સર્વ કથન નિર્દોષ અને બાધારહિત છે. વખત થઈ ગયો.